તારીખ 13/4/1997 શ્રી સમયસર ગાથા 91 અને 92 પર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 102.
ગાથાનો વિષય છે કે આત્મા જે જે ભાવને કરે તે તે ભાવને તે પોતે કરતા થાય છે. અને તે વખતે સ્વયં પોતાની યોગ્યતા અનુસાર કેટલાક ઉદ્દળ પરમાણુઓ છે એમાં પણ ભણતો અનુસરતો સદર્શ પરિણમન થાય છે, સરખું પરિણમન થાય છે. અહીંયા જીવને ક્રોધ ભાવ થાય તો ઉદ્દળ પરમાણુમાં પણ ક્રોધ ક્રોધ પ્રકૃતિનો બંધ થાય, ક્રોધનો ભાવ થાય અને લોભ પ્રકૃતિનો બંધ ન થાય. લોભ ભાવ થાય તો લોભ નો બંધ થાય, પણ માયા નો કઈ ભાવ બંધ થાય નહીં. જેવો ભાવ કરે એવા જ કર્મો પ્રકૃતિના પરમાણુ નું બંધન થતું હોવા છતાં બંને સ્વતંત્ર પરિણમે છે, એટલો ગાથાનો વિષય છે. ટીકા કે આત્મા પોતે જ તે પ્રકારે એટલે તે રૂપે પરિણમવા છે જે ભાવને ખરેખર કરે છે તેનો તે કરતા થાય છે. સાધકને અર્થાંત મંત્ર સાધનારને જેમ શું કહે છે કે આત્મા પોતે જે પ્રકારે પરિણમમાંથી, પ્રકાર અનેક છે, પરિણમનના પ્રકાર અનેક છે, એમાં જેવા જેવા ભાવે ખરેખર પરિણમીને કરતા થાય છે શું તો એ પ્રકારે સામે પુદ્ગળ કર્મ પરિણમ છે એમ કહેવું છે. પણ વચ્ચે દ્રષ્ટાંત લીધે છે કે જેમ એક મંત્ર સાધક છે તે આત્માનો ભાવ નિમિત્ત થતા સાધકની જેમ, પછી નીચે સંભળાવશે સમજાવશે વિસ્તારથી જે દ્રષ્ટાંત લેવું છે કે આત્માનો ભાવ નિમિત્ત થતા પુદ્ગળ દ્રવ્ય કર્મપણે પણ સ્વયમે પોતાની મેળે જ પરિણમી જાય છે. એ વાત સ્પષ્ટપણે સમજાવવામાં આવે છે. કેવી રીતે? એક દ્રષ્ટાંત આપીને કહે છે કે જેમ સાધક તે પ્રકારના ધ્યાન ભાવે પોતે જ પરિણમતો થકો ધ્યાનનો કરતા થાય છે. મંત્ર સાધકની વાત લેવી છે. કોઈ પણ મંત્રનો સાધક હોય તો તે પ્રકારનું એ ધ્યાન પોતે કરે છે, એ મંત્રનું ધ્યાન પોતે જ કરે છે. અને ધ્યાન ભાવ સર્વસાધ્ય ભાવોને અર્થાત સાધકને સાધવા યોગ્ય ભાવોને અનુકૂળ હોવાથી નિમિત્ત માત્ર થતા સાધક કરતા થયા વિના સર્પાદિકનું વ્યાપેલું ઝેર સ્વયં ઉતરી જાય છે. સાધક કરતા થતો નથી, ઝેર ઉતારવામાં સાધક કરતા થતો નથી. કરતા થયા વિના ચોખવટ કરીશો પોતાના ધ્યાનના પરિણામ જરૂર કરે છે, પણ એ કાંઈ ઝેર ઉતારવામાં ત્યાં સાધકનો આત્માને પર્યાય જાય છે એમ નથી. ઝેર કોઈ બીજાને ચડેલું છે, મીઠી છે, સર્પ છે, એનું ઝેર ચડે છે. તો એનું ઝેર ચડે ત્યારે એ મંત્ર બોલે ત્યારે એ પોતે અમુક જાતની એકાગ્રતા કરે, બસ એનું કાર્ય એ મર્યાદામાં છે. પછી એ પરિણામ કઈ પેલાના શરીરમાં ઝેર ઉતારવા માટે જતા નથી, કઈ કરતા નથી, કરતા થયા વિના ઝેર સ્વયં ઉતરી જાય છે. એવો જ કોઈ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. આવી તો હજારો પ્રકારની વિદ્યાઓ છે, આવી જે વિદ્યાઓ છે નિમિત્ત નૈમિત્તિક સંબંધ બતાવનારી, એ હજારો પ્રકારની જગતમાં વિદ્યાઓ છે. અત્યારે કાળ નથી એટલે એવું ઓછું દેખાય છે, પણ એ કાળમાં તો ખાસ કરીને વિદ્યાધર મનુષ્યો હતા, રામચંદ્રજીના વખતથી લઈએ, બહુ પ્રસિદ્ધ છે પુરાણ. હનુમાનજી વિદ્યાધર હતા, વાલી સુગ્રીવ વગેરે બધા વિદ્યાધર મનુષ્યો હતા. વાનર કુળ હતું, વાનર નહોતા, કાંઈ મનુષ્યો જ હતા, પણ એ વાનર કુળ નું ગણાતું હતું. એ બહુ મોટું કુળ છે વિદ્યાધરોનું, તમે એ બધા ઘણા વિદ્યાધરો હતું એના. એવી રીતે આ રાવણ છે એ પણ વિદ્યાધર હતો, એનું રાક્ષસ કુળ હતું. રાક્ષસ તરીકે ચિત્રે છે એમ નતો, એ તો સ્વરૂપમાન ને પુણ્યવંત હતો. શું પ્રતિનારાયણ છે એ પણ એને, એની પાસે પણ સંપત્તિ અને રાજકાજ બધું, એની પુણ્યનુસાર શરીર વગેરે બધું મનુષ્યનું ખૂબ સુંદર હોય છે. પણ આ બધા અત્યારે પછી આ હિન્દુઓનું વધારે છે, એટલે રાક્ષસ તરીકે એનું ચિત્ર ચિત્રે અને વાંદરા તરીકે ચિત્ર, પણ ખરેખર બે મનુષ્ય છે. હનુમાન તો બહુ જ રૂપાળા હતા, કામદેવ હતા, એ તો કામદેવ પુરુષ હતા. બસ એની વિદ્યાઓ એ વખતે સાધવાનું ઘણું હતું. રાવણ પણ આમ તો જૈન છે, શાંતિનાથ ભગવાન રામચંદ્રજી નું યુદ્ધ ચાલુ હતું ત્યારે એને એમ તો ગભરાણો, ગભરાઈ જશું આપણે, છે કોઈ શક્તિશાળી, આપણે ભલે વિદ્યાધર છે ને એ વિદ્યાધર નથી, પણ છે કોઈ શક્તિશાળી પુરુષ સામે, એમથી બાદ નથી પીડી આપણી સામે. શાંતિનાથ ભગવાન ના મંદિર માં જિનાલય માં સાધના કરવા બેસે છે, પૂજા કરવા બેસે છે, પછી મંત્ર સાધે ને પછી અસ્ત્ર શસ્ત્ર સાધે છે. ભલે ભગવાન સામે જિનેશ્વર હોય તો એ કશાય મન થાય એટલે આવે છે પુરાણ માં, શાંતિનાથ ભગવાન ના જિનાલય માં જાય નરક માં બસ પૂજા કરે તો, કેમ કે એનો હેતુ, એનો આશય, એનો ઈરાદો બીજો છે, વિતરાગતા નો ભાવ નથી. એટલે પહેલેથી ધ્યેય બંધાવે છે કે જો તું ધ્યેય બાંધ્યા વિના ધર્મ પ્રવૃત્તિ કર, ધ્યેય શૂન્ય પ્રવૃત્તિ કર, તો સંસાર સુખનો અભિપ્રાય અનાદિ થયો અને અનાદિનો હોવાથી એ ભગવાનને ભજતા શું તું સંસારને ભજ્યા વિના રહીશ ને, આ પરિસ્થિતિ આવી જશે. એટલા માટે પહેલેથી ધ્યેય બંધાવવાની શરૂઆતથી જે વાત ચાલી છે સિદ્ધાંતમાં, પહેલેથી જ પૂર્ણ શુદ્ધિનું ધ્યેય છે, આત્મશુદ્ધિનું જ ધ્યેય છે, એ સિદ્ધાંતિક વાત છે. ગુરુદેવે કહ્યું પ્રધાનપણે, પણ અનંત જ્ઞાનીઓ એમ જ કહે છે એમ સમજવાનું છે. અનંત જ્ઞાનીઓ ત્રણેય કાળના જ્ઞાનીઓની એ વાત છે એમ સમજવાનું છે. પછી ત્રણેય કાળના જ્ઞાનીના પ્રતિનિધિ તરીકે આપણે ગુરુદેવને લઈએ છીએ. જેમ સાધકને તે પ્રકારના ધ્યાન ભાવે પોતે જ પરિણમતો થકો ધ્યાનનો કરતા થાય છે, પોતે તો ધ્યાનનો કરતા થાય છે, અને તે ધ્યાન ભાવ સર્વસાધ્ય ભાવોને અનુકૂળ હોવાથી નિમિત્ત માત્ર થતા એ ધ્યાન ભાવ છે, બીજે કોઈ સાધક ભાવ છે. સાધ્ય તો એને જે સાધવું છે એ છે, એને જે નક્કી કર્યું છે કે મારે ફલાણી વિદ્યા સાધવી છે, એને એ ધ્યાન ભાવ અનુકૂળ છે અને એ નિમિત્ત થાય છે, અને એ સાધક કરતા થયા વિના, એ ધ્યાન ભાવ કરતા થયા વિના સાધ્ય શું છે કે અહીંયા ઝેર ઉતારવું છે, તો એ નિમિત્ત પડી જાય છે. કરતા થયા વિના જ એનું ઝેર સ્વયમેવ ઉતરી જાય છે, આપોઆપ ઉતરી જાય છે. સ્ત્રીઓ સ્વયમે વિડંબના પામે છે, આવલા જે મોહના પેલા કરે છે ને વશીકરણ, વશીકરણ સૂત્રના, એ પણ બહુ મોટી વિદ્યા છે. મનુષ્યને વશ કરી નાખે, સ્ત્રીઓને પુરુષોને ગમે એને વશ કરી શકાય છે. આ હિપ્નોટિઝમ કરે છે એ વશીકરણનો જ એક વિભાગ છે, એ વશીકરણનો જ વિભાગ છે. શું કૃપાળુ દેવ લખ્યું છે એ બધું ખ્યાલમાં છે કે, પણ એ બાજુ ધ્યાન દેવા જેવું નથી. એ મંત્ર તંત્ર ને સાધનામાં ક્યાંય ધ્યાન દેવા જેવું, એનો વિકલ્પ જ કરવા જેવો નથી, ને એ વાત પણ વિચારવા જેવી નથી. અને બંધનો સ્વયમેવ તૂટી જાય છે, અને કોઈને બાંધ્યો હોય તો તડાતડ બંધન છૂટી જાય, તૂટી જાય. હાકડથી બાંધ્યો હોય તો હાકડ તૂટી જાય, દોરડાથી બાંધ્યો હોય તો દોરડું તૂટી જાય, તાળું માર્યું હોય તો તાળું ખુલી જાય. આ છે ને ભક્તાંબરમાં તો છે, માનતુંગાચાર્યનું તો છે, એ તો સાચા સાધકને પણ એવી રિદ્ધિ સિદ્ધિ હોય છે, પણ એ પ્રયોગ કરતા નથી, પ્રાય નથી કરતા. કોઈ વાર કોઈ શાસનનું કાર્ય આવી પડ્યું હોય તો એવું બને છે, તો એ વખતે થોડું નુકસાન થાય છે, એમને ચારિત્ર ગુણમાં થોડું નુકસાન થાય છે. જેમ કે આ 700 મુનિઓને બચાવ્યા, વિષ્ણુકુમાર મુનિએ. તો એ શાસનનો વિકલ્પ આવી ગયો એટલો. પણ એ મુનિ દશાની મર્યાદા બહાર હતો, મુનિ પણ છૂટી ગયું. પણ એવું કોઈ વાર બની જાય, પ્રાય એ પ્રયોગ કરતા નથી. કોઈ ચમત્કાર રિદ્ધિ સિદ્ધિ મંત્ર તંત્ર વિદ્યાનો પ્રયોગ કરતા નથી. જે લોકો પ્રયોગ કરે છે મિથ્યા દ્રષ્ટિ થઈને, એને તો ઘણી તકલીફ થાય છે, એને અધોગતિ થાય છે. બંધનો સ્વયમેવ તૂટી જાય છે. તેવી રીતે આ આત્મા અજ્ઞાનને લીધે મિથ્યા દર્શન આદિ ભાવે પોતે જ પરિણમતો થકો, પોતે પોતાના સ્વરૂપના અજ્ઞાનને લીધે મિથ્યા દર્શન આદિ ભાવે પોતે જ પરિણમતો થકો, મિથ્યા દર્શન આદિ ભાવનો કરતા થાય છે. એ પોતે જ મિથ્યા દર્શનના ભાવનો પોતે જ કરતા, જે શ્રદ્ધાનો વિપરીત પરિણામ છે એનો કરતા કોણ કે પોતે, અજ્ઞાન થયો એનો કરતા કોણ કે પોતે, અસંયમ થયો રાગાજી થયો એનો કરતા કોણ કે પોતે છે. તે ભાવનો કરતા થાય છે અને તે મિથ્યા દર્શન આદિ ભાવ પુદગળ દ્રવ્યને કર્મરૂપે પરિણમવામાં અનુકૂળ હોવાથી નિમિત્ત માત્ર થતા અને આ કરતા થયા વિના, શું નિમિત્ત થતા અને કરતા થયા વિના, બે સાથે લીધું છે આચાર્ય દેવે, શું તસ્મિન્સ્તુ મિથ્યા દર્શન આદો ભાવે સ્વાનુકૂળતયા નિમિત્ત માત્રીભૂતે સતી આત્માનમ કર્તારમ અંતરેણાપિ, કર્તાર્થ કર્તા થયા વિના, કર્તારમ અંતરેણાપિ કર્તા થયા વિના, શું પુદ્ગળ દ્રવ્યમ મોહની આદિ કર્મત્વેન સ્વયમેવ પરિણમતે. આત્મા કરતા થયા સિવાય પુદગળ દ્રવ્ય પોતાની મેળે જ મોહને આદિ કર્મ પણ પરિણમ સ્વયમેવ પરિણમે છે, પોતે જ પરિણમી જાય છે. એમાં જીવનું કાંઈ કર્તૃત્વ નથી, ખાલી નિમિત્ત છે, બાકી કાંઈ કરવાનું એમાં જીવને કરતા હરતા થવાનું છે. અને આ નિમિત્તપણું શું અને કરતાપણું શું, એ બંને વચ્ચે ભેદરેખા શું છે એ જગતમાં પ્રસિદ્ધ નથી. જગતમાં શું અન્ય દર્શનમાં પણ એ વાત નથી, અને જૈન દર્શનમાં મૂળ સિદ્ધાંતમાં એ વાત બહુ સ્પષ્ટ છે. આ કાળમાં ગુરુદેવે સ્પષ્ટ કરી, બાકી સંપ્રદાયમાં પણ એ બાબતમાં વિપરીત માન્યતા ત્રણેય સંપ્રદાયમાં ચાલે છે. સ્થાનકવાસી દેરાવાસી દિગંબર બધા એમાં ગડબડ છે, કેમ કે એ સિદ્ધાંતને સમજતા નથી. એટલે એમને લાગ્યું કે આ નવું કાઢ્યું, પણ નવું નથી. આ વાત 2000 વર્ષ પહેલા લખાયેલી છે. કુંકુંદાચાર્ય 2000 વર્ષ પહેલા લખેલી છે, અને એ દિગંબર સંપ્રદાયના આધારભૂત વચનો જેના ગણાય એવા મહાન આચાર્ય છે. છતાં પણ પોતાની અણસમજથી એ વાતને સમજી શકાતી નથી. ડિગ્રી ટુ ડિગ્રી છે, એવો જ કોઈ નિમિત્ત સંબંધ છે, શું એવો જ કોઈ નિમિત્ત નિમિત્તિક સંબંધ છે. હા, બંને સ્વતંત્ર થાય, કાંઈ એકબીજા વચ્ચે કાંઈ કોઈ એ વખતે કાંઈ એકબીજાને સ્પર્શાય નથી, એકબીજાને સ્પર્શાય નથી. એકબીજામાં એકબીજાની સત્તાની તદ્દન ગેરહાજરી છે. શું જીવની સત્તામાં કર્મના પરમાણુ નથી અને કર્મના પરમાણુમાં જીવની સત્તા નથી, આ પરિસ્થિતિ છે. એવું જ સ્વયમેવ પરિણમે છે. એટલે આમાં જ અસત્યનો આગ્રહ થાય છે, આમાંથી અસત્યનો આગ્રહ થાય છે. મુશ્કેલ પડે એવું છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાર્ય કરી શકે જો એમ હોય તો તર્ક કરવામાં આવે છે, તો કોઈ રાગદ્વેષ છોડી ન શકે. કેમ રાગદ્વેષ ન છોડી શકે? કે કોઈ મને લાભ કરશે એ વાત નક્કી છે, એટલે એના પ્રત્યેનો રાગ કેવી રીતે મુકાય? કોઈ મને નુકસાન કરશે તો એના પ્રત્યેનો દ્વેષ કેવી રીતે જશે? પણ કોઈ નુકસાન કરી જ શકતો નથી, ત્યાં એને દ્વેષ કરવાનો અવસર રહેતો નથી. આ સીધી વાત છે. વિતરાગ થવા માટે આ સિદ્ધાંત જ અનુકૂળ છે, અને વસ્તુ સ્થિતિનું જ્ઞાન પણ વિતરાગ થવા માટે જ નિમિત્ત પડે છે. સાચું જ્ઞાન તો વિતરાગતામાં જ નિમિત્ત પડે છે. જે વિપરીત જ્ઞાન છે એ રાગ દ્વેષમાં નિમિત્ત પડે છે, અને પદાર્થનું સાચું જ્ઞાન છે એ વિતરાગતામાં નિમિત્ત પડે છે. રાગ દ્વેષમાં નિમિત્ત પડે છે દુઃખ ઉપજાવે છે, વિતરાગતામાં નિમિત્ત પડે છે નિરાકુળ સુખ ઉપજાવે છે. જેને સુખ જોઈતું હોય એને વસ્તુના વિજ્ઞાનને સમજીને રાગ દ્વેષથી મુક્ત થઈ શકાય એવું છે. આ સીધી સાદી વાત છે. જૈન દર્શન છે એ દુઃખ મુક્ત થવા માટે વૈજ્ઞાનિક પદ્ધતિથી પ્રતિપાદન થયેલું અથવા સિદ્ધ થયેલું અને મહાપુરુષોએ પ્રતીત કરેલું અને આરાધેલું એવું આ એક પ્રકરણ છે જૈન દર્શનનું. જેને સુખી થવું હોય એના માટે આ જગતમાં રામબાણ ઉપાય છે, અને આ સિવાય કોઈ સુખી થવાનો ઉપાય નથી. પાછો આ સિવાય કોઈ સુખી થવાનો ઉપાય નથી જગતમાં. ભાવાર્થ, આત્મા તો અજ્ઞાન રૂપે પરિણમે છે, કોઈ સાથે મમત્વ કરે છે, કોઈ સાથે રાગ કરે છે, કોઈ સાથે દ્વેષ કરે છે. અજ્ઞાન રૂપે પરિણમતો થકો આત્મા બીજા પદાર્થમાં મમત્વ કરે છે, અને એ મમત્વ કરતા રાગ દ્વેષના એને પરિણામ થાય છે, અને તે જેવા જેવા પરિણામ થાય છે તેવા તેવા ભાવોનો એ કરતા થાય છે. કેમ કે પરિણામ સ્વતંત્રપણે પોતે કરે છે. તે ભાવો નિમિત્ત માત્ર થતા, અજ્ઞાન પણ પોતાના કારણે છે, કર્મના કારણે નથી. તે ભાવો નિમિત્ત માત્ર થતા પુદ્ગળ દ્રવ્યને પોતે પોતાના ભાવથી જ કર્મ રૂપે પરિણમે છે. પુદ્ગળ દ્રવ્ય છે એ પોતે પોતાની યોગ્યતાને લઈને પોતાના ભાવે સ્વયમેવ કર્મ રૂપે પરિણમે છે. બે સ્વતંત્ર પરિણમે છે, મેળ એવો છે માટે નિમિત્ત નિમિત્ત એક સંબંધ ગણવામાં ત્યાં આવે છે. શું અરીસાની સ્વચ્છતા અરીસાને કારણે છે. બીજા પદાર્થ સામે આવે એને ખબર નથી કે મારું પ્રતિબિંબ કોણ ઝીલે છે. જળને બેયને ખબર નથી, અરીસાને ખબર નથી, બીજા પદાર્થને બિંબને ખબર નથી, ને પ્રતિબિંબને ખબર નથી. પણ વિજ્ઞાન અનુસાર ભણતું કાર્ય થતું જોવામાં આવે છે ત્યારે એને નિમિત્ત નૈમિત્તિક સંબંધ કહેવામાં આવે છે. પણ એકબીજાની એકબીજામાં તદ્દન ગેરહાજરી હોવાથી એકબીજા એકબીજામાં કાંઈ કરતા નથી. વિતરાગતા ઉત્પન્ન કરવા માટે આ ભિન્નતાને ગ્રહણ કરવી, ભિન્નતા છે એને ભિન્નતા રૂપે અનુભવ કરવો, એ વિતરાગતા માટે એકદમ મહત્વનું અને પ્રયોજનભૂત કાર્ય છે. દ્રવ્યાનુયોગનો આ પાયાનો સિદ્ધાંત છે. પછી જ્યારે પરદ્રવ્ય પ્રત્યેની વૃત્તિ ઉદાસીન થાય, કે જ્યારે પરદ્રવ્યમાં મારું સુખ નથી, પરદ્રવ્ય સાથે મારે લેવા દેવા નથી, પરદ્રવ્ય પ્રત્યે મારે કોઈ સંબંધ નથી, હું કેવળ અસંગ તત્વ છું, ત્યારે એ પરદ્રવ્ય પ્રત્યેની ઉદાસીનતા થવાથી આ જીવને સ્વરૂપ સન્મુખ થઈને સ્વરૂપમાં લીન થવા માટેનો અવકાશ માર્ગ મોકળો થઈ જાય છે. નિત્રે જ એને પ્રતિબંધ છે. પરદ્રવ્ય તરફના વૃત્તિનો જે પ્રવાહ વળી રહ્યો છે એ જ જીવને પ્રતિબંધ છે. પછી એના ભેદ ગમે એટલા આપણે પાડીએ, પણ મૂળ તો આ પ્રતિબંધ તો આ જ છે. પરસ્પર નિમિત નૈમિતિક ભાવ માત્ર છે. શું? પરસ્પર નિમિત નૈમિતિક ભાવ માત્ર જ છે. કરતા તો બંને પોતપોતાના ભાવના છે એ નિશ્ચય છે, અથવા એમ વાસ્તવિકતા છે, એમ ખરેખર છે, એમ કે લેવું નિશ્ચય એટલે એમ વાસ્તવિક છે અને એમ ખરેખર છે. હવે અજ્ઞાનથી જ કર્મ ઉત્પન્ન થાય છે એમ તાત્પર્ય કહે છે. શું કહે છે? કે આ રીતે બે પદાર્થની ભિન્નતા નહીં જાણતો હોવાથી જીવ પોતાના તરફ વળીને પોતાના સ્વરૂપનું જ્ઞાન અને અનુભવન નહીં કરી શકતો હોવાથી અજ્ઞાન એને વર્તે છે, અને એ અજ્ઞાનને કારણે અનેક પ્રકારના કર્મની ઉત્પત્તિ નિમિત્ત નૈમિત્તિક સંબંધે થઈ જાય છે. એ તાત્પર્ય લીધું કે અજ્ઞાનાત એવ કર્મ પ્રભવતી ઇતિ તાત્પર્યમ આહ. એમ અહીંયા તાત્પર્ય કહેવામાં આવે છે. જીવને કર્મબંધનનું કારણ શું લીધું? અજ્ઞાન. એ હિસાબે જીવને કર્મથી છૂટવાનું કારણ શું? કે જ્ઞાન. બસ સામે સામે છે. કર્મબંધનનું કારણ અજ્ઞાન છે, અને કર્મથી મુક્ત થવાનું કારણ આત્મજ્ઞાન છે. બસ બહુ સીધી સાદી સરળ વાત છે, ટૂંકી અને સરળ વાત છે. એટલા માટે કહે છે કે સત સરળ છે. સત સરળ કહ્યું ને કૃપાળુ દેવે, એટલા માટે કહ્યું. સત સરળ છે, સર્વત્ર છે, કોઈ પણ જગ્યાએ તમે આ પ્રયોગ કરી શકો છો. એમાં તમે એમ નથી કે અમુક સ્થિતિમાં ન કરી શકો, એવી એકય સ્થિતિ નથી. શું એ તો ઘણા એમ કે ભાઈ કાંઈ ઉપાધિ ન હોય, રોટલા પાણીનું દુઃખ ન હોય, શું બીજું કાંઈ રોગાદીનું દુઃખ ન હોય, કાંઈ આધી વ્યાધીને ઉપાધિ ન હોય, તો પછી આ જ્ઞાનની વાતો આપણે કરી શકીએ. એ વાત બરાબર નથી. આમ ઉપર ટપકે વાત માણસને બેસી જાય. પછી આવી દલીલ માણસ ઉપાધિમાં હોય ને કેવી રીતે આવી વાતો કરે, એમ ઉપર ટપકે બેસી જાય. પણ ભાઈ, એ તો લુખી વાતો કરવી હોય તો ઉપાધિમાં ન કરી શકાય. એવી વાતો લુખી લુખી કરવી હોય ને તો ઉપાધિ કાળે ન થાય, કેમ કે ઉપાધિ કાળે એ ઘરાઈ જવાનો છે લુખી વાત કરવા વાળો. પણ જેને આત્મકલ્યાણ કરવું છે એને તો આધી વ્યાધીને ઉપાધિ આવે ત્યારે વિશેષ આ પરમ સત્યના દર્શન થવાનો અવકાશ રહેલો છે, કેમ કે એ વખતે એનું ધાર્યું થતું નથી. જ્યારે પ્રતિકૂળતા આવે છે આધી વ્યાધિ ઉપાધિની, ત્યારે શું કરવા? એ આધી વ્યાધિ ઉપાધિ છે કે એના પરિણામ અનુસાર થતું નથી. માટે તો બેના પરિણામ અનુસાર, એની ઈચ્છા અનુસાર નથી થતું, એ શું બતાવે છે? એ સ્વતંત્ર પરિણમે છે. તારા ઈચ્છા પ્રમાણે નથી પરિણમતા સંયોગો, એનો અર્થ જ કે એ સ્વતંત્ર પરિણમે છે. તેવી વખતે ભિન્નતા જાણવાનો તો તને અનુભવ થાય એવું છે. તારો અનુભવ જ એ વાતને સિદ્ધ કરે છે. અને જો એ અનુભવમાં આવ તો ગમે તે પરિસ્થિતિમાં નિરુપાધિક શાંતિનો અનુભવ કરી શકાય છે. એ અજ્ઞાનથી જ કર્મ ઉત્પન્ન થાય છે એમ તાત્પર્ય કહે છે. એ આ ગાથાનું, હવે પછીની ગાથાનું તાત્પર્ય એ કરે છે કે આત્મા અજ્ઞાન કરે છે. કેવી રીતે અજ્ઞાન કરે છે એ ગાથામાં કહે છે. અને એથી જીવ કર્મનો કરતા થયો એમ કહેવામાં, વ્યવહારે બોલવામાં આવે છે. ખરેખર તો ભાવ કર્મનો કરતા છે, દ્રવ કર્મ તો નિમિત્ત નૈમિત્તિક સંબંધે સ્વતંત્ર થયા છે. એકાણું ગાથામાં કહી દીધું. પરમ અપાણમ કુવમ અપાણમ પ્રિય પરમ કરિંતોષો અન્નાણમો જીવો કમ્માણમ કારગો હોદી.
પરને કરે નિજ રૂપને નિજ આત્મને પણ પર કરે અજ્ઞાન
છે. પરદ્રવ્યોના કાર્યો કરતો થકો એમાં પોતાની હૈયાતીને સંડોવે છે. ખરેખર તો પરમાં જઈ શકતો નથી. શરીરના કાર્યો, મન વચન કાયાના કાર્યો, હું કરું છું, હું કરું છું, હું કરું છું, એને ત્યાં કરે છે. કે છે કે તારું ઘોર અજ્ઞાન છે. અને આત્માને પણ પર કરે છે, પર રૂપે આત્માને કરે છે, પરને આત્મા રૂપે કરે છે. પરને આત્મ શરીરને આત્મા રૂપે કરે છે, અને આત્મા સ્વરૂપે થઈ ગયો છે એવો અનુભવ કરે છે. તે અજ્ઞાનમય જીવ કર્મોનો કરતા થાય છે. એને આઠેય પ્રકારના કર્મ બંધાય છે. એને માથામાં માથા કર્મ બંધાઈ શકે છે. અને એ જીવ ઘણો દુઃખી થાય, એનું કારણ પોતાનું જ એને અજ્ઞાન છે. હું ભિન્ન જ્ઞાનમય આત્મા છું એવું સ્વરૂપ જ્ઞાનનો અભાવ થઈ જાય છે. જળ પદાર્થમાં પોતાપણાનો મીઠા અનુભવ છે એ પોતાના સ્વરૂપ જ્ઞાનનો ઉત્પન્ન થવા દેતો નથી, એટલે સ્વરૂપ જ્ઞાનનો નાશ કરે છે એમ કહેવાય છે. ટીકા. અજ્ઞાનથી આત્મા પરનો અને પોતાનો પરસ્પર વિશેષ તફાવત ન જાણતો હોય ત્યારે પરને પોતારૂપ કરતો અને પોતાને પર કરતો પોતે અજ્ઞાનમય થયો થકો કર્મનો કરતા પ્રતિભાસે છે. આ ગાથા અનુસાર સીધી સાદી વાત કરી દીધી પહેલા આચાર્યજીએ. જો અહીંયા અજ્ઞાન એટલે શાસ્ત્ર વાંચતા આવડતા નથી, ગાથાનો અર્થ આવડતો નથી એવું નથી લીધું અહીંયા. શું શાસ્ત્ર સમજાતા નથી માટે અમને જ્ઞાન નથી, અને જેને શાસ્ત્ર સમજાય એને જ્ઞાન છે એમ ન લીધું. શું અજ્ઞાનની વ્યાખ્યા શું કરી શાસ્ત્રની? કઈ વાત કરી છે કે અજ્ઞાનથી આ આત્મા શું કરે છે કે પરને પોતાપણે કરે છે. શરીર અને બીજા સંયોગો, એમાં બીજા સંયોગોમાં સચેત અચેત સચેત અચેત મિશ્ર બધા એમાં આવી જાય છે. શું બીજા જળ સંયોગો, ઘર મકાન આદિ, બીજા કુટુંબ પરિવાર આદિ એ બધા એમાં આવી જાય છે. શરીર આદિ બધા આવી જાય છે. અજ્ઞાનથી આ આત્મા પરનો અને પોતાનો પરસ્પર વિશેષ એટલે તફાવત ન જાણતો હોય, એટલે જુદાપણું ન જાણતો હોય. તફાવત એટલે શું? જુદાપણું ન જાણતો હોય ત્યારે, અને આનાથી નથી જાણતો. આ બે જુદા છે એ જ્ઞાન અને એ અનુભવ કરવાનો છે. અનાદિથી બે જુદા નથી એવો અનુભવ કરી રહ્યો છે એ એનું અજ્ઞાન અનાદિથી છે. શું કરવા છે કે એનું કોઈ કારણ નથી, અનાદિથી છે એનું કોઈ કારણ નથી. શું અને અત્યારે છે કે નહીં? જ્યારથી આ વાત સામે આવી એ પહેલાથી છે કે નહીં? બસ તો એ પહેલાથી છે, એનો અર્થ કે અનાદિથી છે. ન જાણતો હોય ત્યારે પરને પોતારૂપ કરતો અને પોતાને પર કરતો, આ અજ્ઞાનની પ્રવૃત્તિ આટલી થાય છે. પોતે અજ્ઞાનમય થયો થકો અને એવા અજ્ઞાન ભાવમાં તન્મય થયો થકો તે રૂપ પોતાને અનુભવતો થકો એ આત્મા કર્મોનો કરતા પ્રતિભાસે છે. એ કર્મ બાંધતો હોય એવું લાગે છે. કર્મનો કરતા પ્રતિભાસે છે એટલે એ કર્મ બાંધતો હોય એવું લાગે છે. શું તે સ્પષ્ટતાથી સમજાવવામાં આવે છે. બહુ સરસ આ ગાથાઓ હોય 92, 93, 94, 95 ચાર ગાથાઓ હોય આમાં આ વિષય બહુ સરસ સ્પષ્ટ કર્યો છે આચાર્યદેવે. પછી 96 ગાથામાં એનો સરવાળો માર્યો છે. શું પણ આ ગાથાઓમાં આ વિષય બહુ સારી રીતે ચોખ્ખો કર્યો છે દ્રષ્ટાંત આપીને. જેમ શીત ઉષ્ણનો અનુભવ કરાવવામાં સમર્થ એવી શીત ઉષ્ણ પૂદગળ પરિણામની અવસ્થા, આ વાતાવરણમાં ઠંડી ગરમી થાય છે ને, શિયાળામાં ટાઢ પડે ઉનાળામાં ગરમી પડે, તો એ ટાઢ અને જેને આપણે કહીએ છીએ અને ગરમી પડે છે એમ કહીએ છીએ એ શું છે કે વાતાવરણમાં જે પૂદગળો સૂક્ષ્મ પર્યાયે રહેલા છે એ શીત ઉષ્ણ પર્યાયને પર્યાયે પરિણમી જાય છે. પરમાણુઓ ગરમ થાય છે અને પરમાણુઓ ઠંડા થાય છે. ઠંડા થવું ને ગરમ થવું એ પરમાણુના ગુણમાં છે, સ્પર્શ ગુણની પર્યાય છે. જીવમાં સ્પર્શ ગુણ પણ નથી એથી એ ગુણની એને પર્યાય પણ ન હોય. કાંઈ શરદીનો રોગ નોર્મલ ટેમ્પરેચરથી ઘટી ગયું, શરીરનું જે ઉષ્ણતામાન એ શરીરનું ઘટ્યું છે, આત્મા ત્યાં ઠંડો પડ્યો નથી. તેમ ગરમી લાગે ને આ ગરમ લૂ વાય છે ને, તો કે ભાઈ લૂ લાગી ગઈ કોને? પણ શરીરને, મને આત્માને નહીં, કેમ કે આત્મા ગરમ થતો નથી. આત્માને જ્ઞાન થાય, ઠંડી ગરમીનું આત્માને જ્ઞાન થાય. જો આત્મા એ વખતે ઠંડી ગરમી સંબંધિત જે જ્ઞાન પોતાનું છે, કોનું? જ્ઞાન કઈ જળમાં તો જ્ઞાન નથી, એટલે જળનું જ્ઞાન કેમ કહેવાય? જળ સંબંધીનું જ્ઞાન હજી કહી શકો તમે કે ભાઈ અત્યારે ઠંડી ઘણી પડે છે, તો એ તમારું જળ સંબંધીનું જ્ઞાન છે કે 5 ડિગ્રી સેન્ટીગ્રેડ પારો વિયો ગયો. પણ જ્ઞાન તો આત્માનું છે, એ જ્ઞાન કઈ ઠંડીનું, ઠંડી પરમાણુ ને જ્ઞાન છે, ઠંડીનું જ્ઞાન નથી. ઠંડી સંબંધીનું જ્ઞાન છે પણ ઠંડીનું જ્ઞાન નથી. જ્ઞાન તો આત્માનું આત્માને છે. એટલે એ વખતે જો આત્મા પોતાના જ્ઞાનનો અનુભવ કરે તો ઠંડી મને લાગે છે એવો અનુભવ એને થાય નહીં, ગમે તેટલી ઠંડી પડે તો. આ તો ઠીક છે, અહીંયા આપણને જે અનુભવમાં આવે છે એનો દ્રષ્ટાંત આપ્યો છે આચાર્ય મહારાજે. પણ નારકીની અંદર સમ્યક દ્રષ્ટિ જો નારકીમાં પણ હોય તો એને ત્યાં ગમે એટલી પ્રતિકૂળ, એટલી બધી ત્યાં તો ઠંડી ગરમી અને રોગ ને દુર્ગંધી ને અંધકાર ની એટલી બધી પ્રતિકૂળતા છે, એને મારામાં કાંઈ નથી એમ જ અનુભવ થાય છે. એને લાગતું નથી કાંઈ, એનું એને દુઃખ નથી. પોતાના પરિણામમાં ચ્યુતી થાય એટલું આકુળતાને દુઃખ થાય, બાકી એને ઓલાના કારણે દુઃખ છે એ તો વાત જ નથી, કેમ કે એને ભિન્ન અનુભવે છે, એના ચિત્તનો એમાં પ્રવેશ થતો નથી. કૃપાળુદેવ લખે છે ને, અત્યારે ઉપાધિના કાર્યો ઘણા છે પણ અમારા ચિત્તનો એમાં પ્રવેશ થતો નથી. જા ચિત્ત પ્રવેશ કરી શકતું નથી એમ કે છે. ચિત્ત એટલે જ્ઞાન, અમારું જ્ઞાન એમાં પ્રવેશ કરી શકતું નથી, ભિન્ન રહી જાય છે. આમ છે જ્ઞાન, જ્ઞાન માર્યું, જ્ઞાન જ્ઞાનાનુભવ માર્યું, જ્ઞાન જ્ઞાન માર્યું એટલું જ નહીં, જ્ઞાન જ્ઞાનાનુભવ માર્યો છે ત્યાં, એમ વાત છે. શું બીજાનું જ્ઞાન પહોંચે તો એ જ્ઞાન નમી પડ્યા વિના રે નહી, એવું છે. એવી રીતે જોઈ શકાય છે. તમારા કોઈ હિતે છો, ખરેખર હિતે છો, ઘરના સ્વજન જ હોય, તમને પડતા મરતા બચાવે એવી રીતે કોઈ ઠપકો આપી દે તો તમે તમે કેવી રીતે જુઓ છો? હે, એને દ્વેષ બુદ્ધિથી જુઓ છો? હે, કેવી રીતે જોયું તમે? હે, કાંઈ શબ્દોથી જોવાય? ડાક્ટર પાસે ઓપરેશન કરવા પૈસા દઈને કરાવવા જાય છે કે નહીં? 25,000 લાગશે આ ઓપરેશનના, 2 લાખ લાગશે, 3 લાખ લાગશે. આ કિડની પ્લાનિંગ કરે છે, લાખો રૂપિયા લે છે, તેને કેવી રીતે જોવે છે? હે, ભગવાન જાણે, મારો ભગવાન હોય મને બચાવી લેશે. હે, પૈસા તમારે લેવા હોય એટલા લ્યો પણ મને બચાવો. તો હું તો છરી મારીશ ભાઈ, તમારે મારવું હોય મારજો. હું ખબરદાર, હું મને પૂછ્યા વિના પાણી પીધું તો શું? તમે જેમ કયો એમ ભાઈ સાહેબ. કેવી રીતે જોયું? શબ્દો થી જોયું, છરી થી જોયું, કેવી રીતે જોયું? જોઈ શકાય છે એવું પણ જોઈ શકાય છે. મતિ શ્રુત જ્ઞાન માં એવું જોવાની શક્તિ છે, એવું જોવાની શક્તિ છે મતિ શ્રુત જ્ઞાન માં. શું એને આશય કહે છે? એને શું કહ્યું છે? જ્ઞાનીની વાણી અને અજ્ઞાનીની વાણીમાં આશય ફેર છે એમ કહે છે. છે 100 ગણેશીમાં કહ્યું કે નહીં? આશય ફેર છે, અને જે આશય પકડી શકે એને જ એ જીવના પરિણામનું સાચું જ્ઞાન છે. આશય ન પકડી શકે તો એને સાચું જ્ઞાન નથી. આમ છે. શું જેમ શીત ઉષ્ણ નો અનુભવ કરાવવામાં સમર્થ, અનુભવ કરાવવામાં સમર્થ એટલે હું કેવું, અજ્ઞાની ભાષા વાપરે છે કે ઉપયોગ શુદ્ધાત્મા કરે. હા, સમર અધિકારમાં હમણાં 90 ની ગાથામાં આવી ગયું છું, ભાષા એવી વાપરે છે એટલે સમજવું મુશ્કેલ પડે થોડી. એનાથી છે ઉપયોગ 3 વિધ, શુદ્ધ નિર્મળ ભાવ, જે ભાવ કઈ પણ તે કરે તે ભાવનો કરતા બને તો ઉપયોગ ને આત્મા હારે લે છે. એવી જ રીતે 181-182 માં લે છે કે આવું અવિપરીત જ્ઞાન જયારે ઉદભવે છે જીવને ત્યારે તો ત્યારે ન કઈ પણ ભાવતે ઉપયોગ શુદ્ધાત્મા કરે. એકલો શુદ્ધાત્મા કરે એમ નથી લેતા, એ ઉપયોગ શુદ્ધાત્મા કરે. કેમ કે અહીંયા અજ્ઞાનીને સમજાવો છે, જ્યાં જ્યાં જીવનો ઉપયોગ જાય છે ત્યાં આત્મા રૂપે જાય છે. જરા આશય બહુ ગૂઢ છે, ભાષાનો આશય ઘણો ગૂઢ છે એમાં. જ્યાં જ્યાં અજ્ઞાની જીવનો ઉપયોગ જાય છે ત્યારે એને એમ થાય છે કે મારો આત્મા ત્યાં જ છે, એટલી સાવધાનીથી જાય છે. પછી ખાવામાં હોય ત્યારે એનો ઉપયોગ, ત્યારે એને એમ થયો કે પૂતગળ આખા મારામાં આવી ગયા, મારામાં એનો રસ બધો, સ્વાદનો રસ મારામાં પ્રવેશે છે, ઉતરે છે એમ એને લાગે છે. એટલે એ ઉપયોગને ત્યાં આત્મા તરીકે લઈ લીધો છે. એટલે સામાનો અનુભવ પકડીને વાત કરે છે, એને સમજાય એટલા માટે. આચાર્ય દેવની કરુણા જુઓ, જીવને સમજાય એટલે એની ભાષામાં વાત કરે છે. ખરેખર તો શીત ઉષ્ણનો અનુભવ કરાવવામાં શીત ઉષ્ણનો અનુભવ થઈ શકતો જ નથી એમ કહેશે આ ગાથામાં. શું અશક્ય છે એમ કહેશે? શું કહેશે નીચે? કે શીત ઉષ્ણનો અનુભવ કરવો એ આત્મા માટે અશક્ય છે, શું અસમર્થ છે એમ કહે છે. બીજી કરું 661 પાણે રાગ અનુભવ અનુભવ પરસ્પર વિશેષ ન જાણતો હોય ત્યારે એક પણ અધ્યાસને લીધે શીત ઉષ્ણની માફક, અર્થાત જેમ શીત ઉષ્ણ રૂપે આત્મા વડે પરિણમવું અશક્ય છે, જેમના રૂપે આત્મા વડે પરિણમવું અશક્ય છે એવા રાગ દ્વેષ આદિ દુઃખ રૂપે આત્મા સ્વભાવે કરીને રાગ દ્વેષપણે પરિણમવા માટે જ અશક્ય છે એમ કે છે. ન પરિણમી શકે તો સ્વભાવ જો એમ કે છે. પણ તું એમ માને કે હું રાગી થઈ ગયો ને, હું દ્વેષી થઈ ગયો ને, કે તારું જ્ઞાન ક્યારે પણ રાગરૂપ થયું નથી, તારું જ્ઞાન ક્યારે દ્વેષરૂપ થયું નથી. આમ છે, બહુ સારી ગાથા છે. એમાં એવું છે કે વર્તમાન અવસ્થામાં રાગમાં હું પણ એને કર્યું છે એટલે એ આત્મા થયો એમ કહેવાય છે. એક ન્યાય એને જ સમજાવવા માટે એમ કહે છે કે તારું જ્ઞાન એ વખતે રાગરૂપ નથી પરિણમ્યું, તારો સ્વભાવે નથી પરિણમ્યો, અને તારું જ્ઞાન પણ રાગરૂપે નથી થયું. તે જેમાં હું પણ કર્યું છે એ ભૂલ્યો છો, તું તારા સ્વરૂપને ભૂલ્યો છો, માટે જ્ઞાનથી તારા સ્વરૂપને પકડ. જે જ્ઞાન રાગ રૂપે થતું નથી એ જ્ઞાન દ્વારા તારા જ્ઞાનમય સ્વરૂપને પકડ, એમાં હું પણ કર. બસ પછી રાગાંસ્તારી અવસ્થાનો છે એ પરપણે ભાસશે, તને તને સ્વપણે અનુભવાશે. જેમ ઠંડી ગરમી પરપણે અનુભવાશે એમ તને રાગ પણ પરપણે અનુભવાશે એમ કે છે. અનુભવવું અને પરિણમીને અનુભવવું આ બે વચ્ચેનો તફાવત સમજવો છે. દાખલા તરીકે અહીંયા એમ કહ્યું કે શીત ઉષ્ણનો અનુભવ કરાવવામાં સમર્થ, એટલા શબ્દ વાપર્યા છે ને. હે તો શીત ઉષ્ણનો અનુભવ કરાવવામાં સમર્થનો અર્થ શું? કે કેટલી ઠંડી છે કેટલી ગરમી છે એનો અનુભવ જ્ઞાન થાય છે ત્યાં, શું પણ પરિણમવું નથી થતું એનું. ઠંડી ગરમી રૂપે પરિણમવું નથી થતું એટલે એ રૂપે પરિણમતો નથી એટલે અનુભવતો નથી એમ કહેવાય. અને એનું ડિગ્રી ટુ ડિગ્રી માપ આવે કે આ વખતે 0 ડિગ્રી ઉપર ગયું ઠંડી, તો એને એનું અનુભવ જ્ઞાન કહેવાય છે. શું જ્ઞાન બે રીતે થાય છે ને, એક જાણપણા રૂપ અને એક અનુભવવા રૂપ. તો જે જાણપણા રૂપ છે એ તો પરદ્રવ્યનું જ્ઞાન થઈ શકે છે, પણ જો અનુભવ રૂપમાં અનુભવ અંદર એકબીજામાં આવીને અનુભવ કરે તો ભોક્તા ભોગ્ય પણ થાય તો કરતા કર્મ પણ આવ્યા વિના રહે નહીં, તો પૂતગળનું પણ કરતા કર્મ પણ આત્માને આવી પડે. જો શીત ઉષ્ણને ખરેખર અનુભવી શકે તો એનો કરતા પણ એ થઈ શકે, કેમ કે કરતા કર્મ પણ એક દ્રવ્ય માં હોય, ભોગતા ભોગ પણ ભોગ્ય પણ એક જ દ્રવ્ય માં હોય. એટલે અનુભવ શબ્દ વાપરો હોય તો એ તો અહીંયા પરિણમ તો નથી એમ સમજીને લેવાનું છે. પ્રાપ્ય વિકાર ને નિવર્ત અને આદિ મધ્ય ને અંતમાં છ છ ભેદે વ્યાપે વ્યાપક પણ નથી એ પેલા સમજાવ્યા પછી અનુભવ શબ્દ વાપર્યો છે. થોડી વાત છોડીને તોડીને છે એનાથી વિરુદ્ધ કેવું છે પરસ્પર કે બિલકુલ નહીં. શું કહ્યું કે તે સ્પષ્ટતાથી સમજાવવામાં આવે છે કે જેમ શીત ઉષ્ણનો અનુભવ કરાવવામાં સમર્થ જો એવી શીત ઉષ્ણ પુદ્ગળ પરિણામની અવસ્થા, શીત ઉષ્ણ પુદ્ગળ પરિણામની અવસ્થા ક્યાં છે કે પુદ્ગળ થી અભિન્ન છે, પુદ્ગળ થી અભિન્ન છે ને જીવને શીત ઉષ્ણનો અનુભવ કરાવી દે જ્ઞેયત્વ ધર્મ કોનો છે? જ્ઞાન નો નથી. જ્ઞેયત્વ ધર્મ પુદ્ગળ નો છે અહીંયા, પણ એ પર સાપેક્ષ ધર્મ છે. પર સાપેક્ષ એટલે શું કે બીજાના જ્ઞાન માં જ્ઞેય થવું એવી અપેક્ષા એમાં આવે છે ધર્મ પોતાનો હોવા છતાં. એમ જ્ઞાનમાં પણ પરગ્ને લ્યો તો એ પર સાપેક્ષ ધર્મ છે, પણ અનુભવ પર સાપેક્ષ ધર્મ નથી. કેમ કે બીજાનો અનુભવ થઈ શકતો નથી, બીજાનું જ્ઞાન થઈ શકે પણ અનુભવ ન થઈ શકે. એમ જ્ઞાન જ્ઞેય સંબંધ છે, વૈદ્ય વેદક સંબંધ બિલકુલ નથી. કેમ કે વૈદ્ય વેદક સંબંધ વ્યાપે વ્યાપકતા સાથે એને મેળ છે. વ્યાપે વ્યાપકતા હોય તો જ વૈદ્ય વેદક પણ હોય, વ્યાપે વ્યાપકતા ન હોય ન હોય ત્યાં વૈદ્ય વેદક પણ હોય નહી. શું એટલે ત્યાં વ્યાપે વ્યાપકતાની વાત લીધી છે. ભાષા એવી છે, જો સમયસારમાં લખ્યું છે કે જેમ શીત ઉષ્ણ નો અનુભવ કરાવવામાં સમર્થ એવી શીત ઉષ્ણ પુદ્ગળ પરિણામની અવસ્થા છે. જોકે ચોખવટ તો એ કરી છે અહીંયા કે પુદ્ગળ થી અભિન્નપણાને લીધે, પુદ્ગળ થી અભિન્નપણાને લીધે આત્મા થી સદાય અત્યંત ભિન્ન છે. અનુભવ કરાવે છે ને ભિન્ન છે, અનુભવ આત્માને કરાવે છે અને આત્મા થી અત્યંત ભિન્ન છે અને પુદ્ગળ થી અત્યંત અભિન્ન છે. આમ છે અને તેના નિમિત્તે થતો તે પ્રકારનો અનુભવ, શું એના નિમિત્તે થતો એટલે નિમિત્ત પણ ગણીને અનુભવ કરાવવામાં સમર્થ છે એમ કહ્યું. અંદર આવીને નહીં, શું જ્ઞાનમાં જ્ઞેય આવીને જ્ઞાન કરાવતું નથી. શું અન્ય પદાર્થો જણાવવા યોગ્ય છે, જ્ઞેયત્વને લઈને જણાવવા યોગ્ય છે, પણ ક્યાં રહીને કે જ્ઞાનની બહાર રહીને, જ્ઞાનમાં પેશા વિના એને જણાવવાનો ધર્મ છે. અને જ્ઞાનનો પણ તે જ્ઞેયોની બહાર રહીને તે જ્ઞેયોમાં પેશા વિના જાણવાનો ધર્મ છે, પણ અનુભવમાં તો બે માંથી એકે બની શકે એવું નથી. પણ આ તો એની ભાષામાં કહ્યું, આ અજ્ઞાની જીવની ભાષામાં કહ્યું કે જો શીત ઉષ્ણ અનુભવ કરાવવામાં સમર્થ છે પણ નિમિત્ત નિમિત્ત સંબંધે વાત છે, ખરેખર અનુભવ થઈ શકે નહીં. તે પ્રકારનો અનુભવ આત્માથી અભિન્નપણા અભિન્ન છે અને તેના નિમિત્તે થતો તે પ્રકારનો અનુભવ એટલે જ્ઞાનની પર્યાય, શીત ઉષ્ણ ના નિમિત્તે થતી જે જ્ઞાનની અનુભવ રૂપ પર્યાય, શું આત્માથી અભિન્નપણાને લીધે અને પુદ્ગળથી સદાય અત્યંત ભિન્ન છે. આત્માથી અભિન્નપણું હોવાને લીધે પુદ્ગળથી તો અત્યંત ભિન્ન છે, બે પક્ષ સામે સામુ લીધું. શીત ઉષ્ણ ના પુદ્ગળો આત્માથી અત્યંત ભિન્ન છે, આત્મા શીત ઉષ્ણ ના પુદ્ગળોથી અત્યંત ભિન્ન છે. શીત ઉષ્ણની અવસ્થા પુદ્ગળથી અભિન્ન છે અને એનો અનુભવ જે જ્ઞાનમાં છે એ જ્ઞાન આત્માથી અભિન્ન છે. આમ ચારે ચાર પગ લઈ લીધા ચોખ્ખા. એટલા માટે ચોખ્ખું કહ્યું કે ક્યાંય પણ છેડો અડાડે નહીં, જુદું પાડવા માટે આટલી વાત કરે છે. પછી શબ્દો પકડે તો એનો વાદ વિવાદ નો ક્યાંય છેડો આવે નહીં, એનો વાદ વિવાદ ન પતે. જોવો અનુભવ કરાવવામાં સમર્થ એમ લખ્યું હતું. પણ એવો શબ્દ વાયપરો છે એ ભિન્નતા સાબિત કરવાનો અહીંયા પ્રયોજન છે, કઈ અભિન્નતા સાબિત કરવાનું પ્રયોજન છે? તો અર્થ જે પ્રયોજન પ્રમાણે કરશો કે અર્થ પ્રયોજન થી વિરુદ્ધ કરશો શબ્દનો અર્થ? બચાવવો હોય તો એમ કેવાય, ભાઈ તું પડીશ તો મરીશ. અગાસી માં પછી ત્યાં છેલ્લે પેલો કઠોળો નથી એટલે તું ઠેઠ સુધી જઈશ નહીં, નિતર પડીશ તો મરીશ. મરીશ શબ્દ વાપરો શું કરવા? બચાવવા માટે વાપરો. મરીશ કીધું કે નહીં તમે મને? મરીશ શું કરવા કીધું? ભાઈ પણ તું તને બચાવવા માટે કીધું છે. પણ ભાનો કાગળ વાંચે એવી રીતે કઈ શાસ્ત્ર વંચાય નહીં. ગુરુદેવ દ્રષ્ટાંત આપતો, જરા હળવું દ્રષ્ટાંત છે પણ એ દ્રષ્ટાંત આપતા. ભાનો કાગળ નહીં ખબર છે નહીં, ભાના કાગળ નો. એના ભાઈ કાગળ લખ્યો, છોકરો પરદેશ ગયો હતો કમાવા, બહુ અહીંયા હતી છોકરાને એવું બોલાવે પણ આવતો નતો. તો કે ભાઈ તું વિવો આવે, તને વર્ષોથી બોલાવીએ છે તું આવતો નથી, આ છતાં ધણીએ તારા તારી બહુને રંડાપો છે કે કેમ સમજતો નથી તું આવતો નથી? અહીંયા માંડું રોવા એને, અરે મારી બહુ રાંડી લે એમ કરીને માંડ્યું રોવા. હવે પણ તું રોવાશ ને, તું કેવી રીતે રોવાશ? કે દ્રષ્ટાંત આપતા આવું ઊંધું વાંચે શબ્દો પકડે આવી રીતે, અજ્ઞાનીઓ આવી રીતે શાસ્ત્ર માંથી શબ્દો પકડીને અર્થ નો અનર્થ કરે છે. એવી રીતે કાગળ વાંચે એવી રીતે શાસ્ત્ર વંચાય. શાસ્ત્ર માં વિતરાગતા નું પ્રયોજન છે. આખા શાસ્ત્ર નું પ્રયોજન વિતરાગતા નું, ગાથાએ ગાથાએ પ્રયોજન વિતરાગતા નું, ને શબ્દે શબ્દે પ્રયોજન વિતરાગતા નું. બધે થી વિતરાગતા કાઢે છે. એવી રીતે એનું અર્થઘટન થવું જોઈએ. શ્રીમદજી એ તો બહુ સ્પષ્ટ માર્ગદર્શન આપ્યું છે કે જ્ઞાની ની વાણી કદાપિ લૌકિક અર્થમાં ઉતારવી નહીં, તેમજ જ્ઞાની ની વાણી રાગ દ્વેષ મટાડવા માટે હોય છે, એનું અર્થઘટન કદી રાગ દ્વેષ વધે એવી રીતે કરવું નહીં. આમ છે, આટલી તો સૂચનાઓ આપી છે. શું કહ્યું કે એ રીતે આ તો શીત ઉષ્ણ નો તો દ્રષ્ટાંત છે. અહીંયા સિદ્ધાંતમાં એ લાગુ પડે છે પણ અહીંયા દ્રષ્ટાંતના સ્થાને છે. સિદ્ધાંત અહીંયા રાગ દ્વેષમાં લઈ જવો છે. એટલે ગુરુદેવજી પહેલા બધે ભાવ કર્મ લેતા હતા, એનું કારણ એ છે. દ્રવ્ય કર્મ ની વાત હોવા છતાં ભાવ કર્મ ને ઘટાડતા હતા, એનું કારણ એ છે કે સરવાળે આચાર્ય મહારાજ એ વાત ભાવ કર્મ ઉપર લઈ ગયા છે. પરદ્રવ્યનું તને કરતા કર્મ પણ નથી એ વાત પૂતગળ કર્મ ની લીધી છે 75 ગાથાથી, અને ઠેઠ સુધી એ વાત ચાલી આવી. પણ ગુરુદેવ ત્યાં ભાવ કર્મ ઘટાવતા હતા. કેમ કે 92 ગાથાથી ભાવ કર્મ નો સિદ્ધાંત લેવો છે આચાર્ય દેવ ને પોતાને, એટલે ગુરુદેવ પહેલેથી લેતા હતા. એ ઘણા વિદ્વાન ને એમ થાય અહીંયા દ્રવ્ય કર્મ જ લેવાય, ભાવ કર્મ ન લેવાય, ચોખ્ખું લીખું છે. જ્ઞાની ને જે ભાષે એ બરાબર છે, એમાં શબ્દના અર્થની પકડ અજ્ઞાની કરે વિદ્વાન થઈને તો એ વાત બરાબર નથી. આવ્યું વાત ઉતારી ક્યાં લઈ ગયા? ભાવ કર્મમાં લાગે છે કે તેવી રીતે કરીને સિદ્ધાંત કહે છે કે તે પ્રકારનો અનુભવ કરાવવામાં સમર્થ એવી રાગ દ્વેષ સુખ દુઃખ આદિ રૂપ પૂતગળ પરિણામની અવસ્થા, પૂતગળ કર્મનો ઉદય છે એને એવો જ અનુભવ કરાવે છે. ક્રોધની પ્રકૃતિ આવે ત્યારે અહીંયા ક્રોધનો અનુભવ કરાવે છે, સાતાની પ્રકૃતિ આવે ત્યારે અહીંયા સાતાનો અનુભવ કરાવે છે, અસાતાની પ્રકૃતિ આવે ત્યારે અસાતાનો અનુભવ કરાવે છે. પૂતગળ થી અભિન્નપણાને લીધે આત્માથી સદાય અત્યંત ભિન્ન છે, એને પૂતગળમાં લઈ જાય. હવે રાગ દ્વેષ સુખ દુઃખ બધાને સાતા સાતાને પૂતગળમાં લઈ જાય. અને તેના નિમિત્તે થતો તે પ્રકારનો અનુભવ આત્માથી અભિન્નપણાને લીધે રાગને જાણનારું જ્ઞાન, પછી અહીંયા અનુભવનારું જ્ઞાન કહે છે, સાતા સાતાને જાણનારું જ્ઞાન. અહીંયા તો અનુભવ શબ્દ એટલા માટે લીધો કે અજ્ઞાની અનુભવ પણ એને લીએ છે, માટે એનાથી અત્યંત ભિન્નપણાને લીધે, અને પૂતગળથી તે અત્યંત અભિન્ન છે અને અનુભવથી તે અત્યંત ભિન્ન છે. તે પ્રકારનો અનુભવ આત્માથી અભિન્નપણાને લીધે, કેમ કે અનુભવ જ્ઞાનની પર્યાય છે, પૂતગળથી સદાય અત્યંત ભિન્ન છે. પૂતગળ કર્મની પ્રકૃતિથી સદાય અત્યંત ભિન્ન છે અને રાગાદિથી પણ અત્યંત ભિન્ન છે, કેમ કે એ બેયને મેળ છે. રાગને ને રાગની પ્રકૃતિને, ક્રોધ ભાવને ને ક્રોધને મેળ છે, જ્ઞાનને મેળ નથી. એ તો આનાથી જુદા સ્વભાવ વાળું છે. એટલે બંને પૂતગળમાં જાય છે. એની જાતિ એમના નાખી દીધી, ફળતી જાતિ છે એટલે એનામાં એના લક્ષ્ય થાય છે, એને અનુસરીને થાય છે અને મેળવાળા સરખા થાય છે. આત્માને બિલકુલ એનાથી વિરુદ્ધ પણ છે સ્વભાવમાં, અને આત્માને અનુસરતા એ પોતામાં અનુભવાતા નથી, માટે અત્યંત ભિન્ન છે. એ આત્માથી થાય છે, માટે જ્ઞાન થી આત્મા ભિન્ન છે એમ લેવું. જ્યારે અજ્ઞાન ને લીધે, હવે શું કે છે કે એમ હોવા છતાં પણ અજ્ઞાન ને લીધે, આ અજ્ઞાન નું હવે ચિત્ર દેખાડશે. શું તે રાગ દ્વેષ સુખ દાખ સુખ દુઃખ આદિનો અને તેના અનુભવને જુદાપણો નથી જાણતો, વિશેષપણો નથી જાણતો. એટલે રાગ દ્વેષ આદિનો અને તેના અનુભવનો, એટલે રાગ દ્વેષ એ અનુભવ સ્વરૂપ નથી ને અનુભવ છે એ રાગ દ્વેષ સ્વરૂપ નથી, બે વિશેષમાં તદ્દન જુદે જુદા છે. ત્યારે એને તેમ છતાં એને એકપણાનો અધ્યાસ થાય છે. અધ્યાસ એટલે ભ્રમણા થાય છે, અને એ ભ્રમણાને લઈને એને જેમ ઠંડી ગરમી મને લાગે છે, એમ રાગ દ્વેષ પણ મને લાગે, મને થયા છે એમ અનુભવ કરીને જીવ જન્મ મરણમાં પરિભ્રમણ કરે છે. આ સંસારનું મૂળિયું બતાવે છે, જે અજ્ઞાન છે એ સંસારનું અને સર્વ દુઃખનું ને સર્વ દોષનું મૂળ છે એ વિશે સ્પષ્ટ કર્યું.